સમુએલનું બીજું પુસ્તક એનો 14મો અધ્યાય. સમુએલનું બીજું પુસ્તક અધ્યાય 14મો. હવે સરૂયાનો દીકરો યોઆબ સમજી ગયો કે રાજાનું મન આબશાલોમની તરફ છે, અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્ત્રીને બોલાવીને તેને કહ્યું કે કૃપા કરીને તું શોક પાડનારનો વેશ ધારણ કરીને ને શોકના વસ્ત્ર પહેરીને તારે અંગે તેલ ન લગાડતા મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાડનાર સ્ત્રીના જેવી થા, અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર. શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું. તકોઆની સ્ત્રીએ રાજા સાથે વાત કરતી વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે રાજા, સહાય કર. રાજાએ તેને પૂછ્યું, તને શું દુઃખ છે? તેણે ઉત્તર આપ્યો કે હું ખરેખર વિધવા સ્ત્રી છું. મારો પતિ મરી ગયો છે. તારી દાસીને બે દીકરા હતા. તે બંને ખેતરમાં ઝઘડી પડ્યા. તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકે બીજાને મારીને ઠાર કર્યો. આથી જો આખું કુટુંબ આ તારી દાસીની વિરુદ્ધ ઉઠ્યું છે, અને તેઓ કહે છે કે જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર, કે જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ ને એમ વારસનો પણ નાશ કરીએ. આ પ્રમાણે તેઓ મારો બાકી રહેલો અંગારો હોલવી નાખશે ને મારા પતિનું નામ કે શેષ ધરતીના પૃષ્ઠ પર રહેવા દેશે નહીં. રાજાએ તે સ્ત્રીને કહ્યું કે તું તારે ઘેર જા ને તારા વિશે હું હુકમ કરીશ. તકોવાની સ્ત્રીએ રાજાને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આ અન્યાય મારા પર તથા મારા પિતાના કુટુંબ પર હોજો, પણ રાજા તથા તેનું રાજ્યસન નિર્દોષ રહેજો. રાજાએ કહ્યું, જે કોઈ તને કંઈ કહે તેને મારી પાસે લાવજે ને તે ફરીથી તને અડકશે નહીં. ત્યારે તેણે કહ્યું કે રાજા, કૃપા કરીને પોતાના દેવ યહોવાનું સ્મરણ કર કે ખૂનનું વેર લેનારાઓ બીજો વધારે નાશ ન કરે, નહીં તો તેઓ મારા દીકરાનો નાશ કરશે. તેણે કહ્યું કે જીવતા યહોવાના સમ, તારા દીકરાનો એક વાળ પણ જમીન પર પડે તો. ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે કૃપા કરીને તારી દાસીને મારા મુરબ્બી રાજા આગળ એક વાત કહેવા દે. તેણે કહ્યું કે બોલ. તે સ્ત્રીએ કહ્યું, તો દેવના લોકની વિરુદ્ધ તે એવી યુક્તિ કેમ રચી છે? કેમ કે એ વચન ઉચ્ચારતા રાજા પોતે અપરાધી જેવો ઠરે છે, કારણ કે રાજા પોતાના દેશ નિકાલ કરેલા માણસને પાછો ઘેર તેડાવતો નથી. આપણે બધાએ મરવું એ નક્કી છે ને જમીન પર ઢળેલું પાણી ફરી એકઠું થઈ શકતું નથી. તેના જેવા આપણે પણ છીએ, અને દેવ કોઈનો જીવ લેતો નથી પણ ઉપાયો યોજે છે, એ માટે કે જેને કાઢી મૂકવામાં આવેલો છે તે તેનાથી હંમેશા દૂર ન રહે. માટે હવે મારા મુરબ્બી રાજાને એ વાત કહેવા હું આવી છું. એનું કારણ એ કે લોકોએ મને બીવડાવી છે, અને તારી દાસીએ કહ્યું કે હવે હું રાજાની સાથે વાત કરીશ. કદાચ એમ બને કે રાજા પોતાની દાસીની વિનંતી ફળીભૂત કરે, કેમ કે મારી વાત સાંભળીને જે માણસ મને તથા મારા દીકરાને દેવના વારસામાંથી નષ્ટ કરવા ઈચ્છે છે તેના હાથમાંથી રાજા પોતાની દાસીને છોડાવશે. પછી તારી દાસીએ કહ્યું કે કૃપા કરીને મારા મુરબ્બી રાજાનું વચન દિલાસારૂપ થાઓ, કેમ કે મારો મુરબ્બી રાજા સારા નરસાની પારખ કરવામાં દેવના દૂત જેવો છે, અને તારો દેવ્ય હોવા તારી સાથે રહો. ત્યારે રાજાએ ઉત્તર આપીને તે સ્ત્રીને કહ્યું કે જે કંઈ વાત હું તને પૂછું તેમાંનું કંઈ પણ કૃપા કરીને મારાથી છુપાવીશ નહીં. તે સ્ત્રીએ કહ્યું કે મારા મુરબ્બી રાજા, બોલો. ત્યારે રાજાએ પૂછ્યું, શું આ સર્વ કામમાં યોઆબનો હાથ તારી સાથે છે? તે સ્ત્રીએ ઉત્તર આપ્યો કે મારા મુરબ્બી રાજા, તારા જીવના સમ, કે જે કંઈ મારો મુરબ્બી રાજા બોલ્યો છે તેથી જમણી કે ડાબી ગમ કોઈ ફરી શકતું નથી, કેમ કે તારા ચાકર યોઆબે મને આજ્ઞા આપી ને તેણે આ સર્વ વાતો તારી દાસીના મોંમાં મૂકી. એ વાતને જુદું રૂપ આપવા માટે તારા ચાકર યોઆબે આ કામ કર્યું છે, અને પૃથ્વી પર જે કંઈ છે તે જાણવામાં મારો મુરબ્બી દેવના દૂત જેવો જ્ઞાની છે. રાજા યોવાબને કહ્યું કે હવે જો મેં એમ તો કર્યું છે, માટે જઈને જુવાન આબસલોમને પાછો બોલાવી લાવ. યોવાબે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને રાજાને ધન્યવાદ આપ્યો. અને યોવાબે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આજે તારો ચાકર જાણે છે કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે રાજાએ પોતાના ચાકરની વિનંતી સ્વીકારી છે. પછી યોવાબ ઉઠીને ગશુર જઈને આબસલોમને યરૂસલેમ બોલાવી લાવ્યો. રાજાએ કહ્યું કે તે પોતાને ઘેર જાય, પણ મારું મોં તે ન જુએ. તેથી આબસલોમ પોતાને ઘેર ગયો અને રાજાનું મોં જોવા પામ્યો નહીં. હવે સૌંદર્યની બાબતમાં આખા ઇસરાયલમાં કોઈ પણ માણસ આબસલોમના જેવો પ્રશંસાપાત્ર નહોતો. તેના પગના તળિયાથી તે માથાના તાલકા સુધી તેનામાં કંઈ પણ ખોડ ન હતી. જ્યારે તે માથું મૂંડાવતો, હવે દર વર્ષને અંતે તે મૂંડાવતો, પોતા પર વાળનો ભાર થતો માટે તે મૂંડાવતો હતો. ત્યારે તે પોતાના માથાના વાળ તોડતો ને તેનું વજન રાજાના તોલ પ્રમાણે 200 શેકેલ થતું. આબસલોમને 3 દીકરા તથા તામાર નામની 1 દીકરી થયા હતા. તે સ્ત્રી ખૂબસુરત હતી. આબસલોમ યરૂસલેમમાં પૂરા 2 વર્ષ રહ્યો, તેમ છતાં તે રાજાનું મોં જોવા પામ્યો નહીં. ત્યારે આબસલોમે યોવાબને રાજા પાસે મોકલવા માટે તેડાવ્યો, પણ તેની પાસે આવવા ચાહતો નહોતો. તેને ફરી બીજી વાર માણસ મોકલ્યું, પણ તે આવ્યો નહીં. માટે તેણે પોતાના ચાકરને કહ્યું કે જુઓ, યોવાબનું ખેતર મારા ખેતરની પાસે છે, તેમાં તેના ઉભા જવ છે, તમે જઈને તેમાં આગ મૂકો. અને આબસલોમના ચાકરોએ તે ખેતરમાં આગ મૂકી. ત્યારે યોવાબ ઉઠીને આબસલોમ પાસે તેને ઘેર ગયો ને તેને કહ્યું કે તારા ચાકરોએ મારા ખેતરમાં આગ કેમ મૂકી. આબસલોમે યોવાબને ઉત્તર આપ્યો કે જો મેં તારી પાસે માણસ મોકલીને કહ્યું કે અહીં આવ, કે હું તને રાજા પાસે મોકલીને કહું કે ગશુરથી હું શા માટે આવ્યો છું, હું હજુ ત્યાં જ રહ્યો હોત તો મારું વધારે હિત થાત, તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ, મારામાં કંઈ અન્યાય હોય તો તે મને બેલાશક મારી નાખે. તેથી યોવાબે રાજા પાસે જઈને તેને ખબર આપી. તેને આબસલોમને બોલાવ્યો, ત્યારે તે રાજા પાસે આવ્યો અને તેણે રાજાને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબસલોમને ચુંબન કર્યું.